उत्तरांक श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट, शनिवार तारीख 13/5/2017। पत्र समीक्षा पत्रांक 194 चालू छे। आ पत्रनी अंदर कृपाणु देवे मुमुक्षुओने, सर्व मुमुक्षुओने सर्व काळे उपयोगी थाय एवी मार्गनी वात करी छे। એ લખ્યું છે એટલા માટે કે જીવને માર્ગ નથી મળ્યો એનું શું કારણ? જો માર્ગ હોય તો મળે, ન મળવાનું કારણ શું? આ ચિંતના મુમુક્ષુને થવી જોઈએ કે જો મોક્ષ હોય તો પ્રાપ્ત થાય જ, જો આત્મા હોય તો એની ઉપલબ્ધિ થાય જ, આત્મસિદ્ધિ થાય જ, જે વસ્તુ છે એની સિદ્ધિ અવશ્ય મેવ થાય। આ કોઈ મૃગજળની વાત નથી, સસલાના સિંગડા જેવી વાત નથી કે છે જ નહીં અને કલ્પનાની બધી વાતો છે। આત્મા એ વસ્તુ છે, પદાર્થ છે, અરૂપી છે, અદૃશ્ય છે, છતાં છે। શ્રદ્ધા કેમ કરવી? સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા, શ્રદ્ધાનો વિષય છે। એ શ્રદ્ધા કરવા માટે માત્ર બહિર ઇન્દ્રિયો કામ નથી કરતી, શ્રદ્ધા માટે થઈને જીવનો જે આંતરિક દળ છે, અંદર ચેતનાનું સ્વરૂપ છે। એકલું શરીર જીવંત નથી, કાંઈ ન કરી શકે। હાથ પગ બધી ઇન્દ્રિયો અંગોપાંગ હોવા છતાં એની એક પણ ક્રિયા કે એક પણ પ્રવૃત્તિ ચાલી ના શકે, પરંતુ શરીર જીવંત છે। સિદ્ધાંતતઃ શરીર જડ છે, છતાં આપણું શરીર જીવંત છે। જડના લક્ષણથી વિપરીત આપણને લાગે, હાલે ચાલે, ખાય પીએ, બોલે, સાંભળે, સૂંઘે, અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે, એક આશ્ચર્યની અવધિ થઈ જાય કે આને જ્ઞાનીઓ જડ કહે છે, અને પછી ભ્રાંતિ થાય કે આ જ ચેતન છે। એટલે દેહમાં જ આત્મબુદ્ધિ આવી જાય ત્યાં સુધીની, પણ એ લક્ષમાં આવે જો જરા કે જીવંત શરીર હોવાનું કારણ અંદર રહેલી ચેતના છે। શરીર જીવંત ત્યાં સુધી છે કે જ્યાં સુધી ચેતનાનો સંયોગ છે। જો ચેતના નથી તો શરીર જીવંત નથી। તો આ પદાર્થ છે, વસ્તુ છે, જો આત્મા છે તો એની સિદ્ધિ પણ છે। એમ જો કોઈ પણ પ્રકારની માર્ગ હોય અને ન મળે, આ મુમુક્ષુનું પહેલું ચિંતન, ચિંતનની દિશા પહેલી કે જો માર્ગ હોય તો કેમ ન મળે, ન હોય તો ઠીક છે, વાત પૂરી થઈ ગઈ કે કલ્પનાની વાત હતી બધી। કૃપાળુ દેવ તો એટલી બધી સાયન્ટિફિક મનોવૈજ્ઞાનિક વાત રીતે પદ્ધતિ મૂકે કે મુમુક્ષુ એના ઉપર જ વિચાર કરે એટલે આખા જ્ઞાનના પડદા ખુલતા જ જાય, અજ્ઞાનના આવરણો ખસતા જાય। માર્ગ છે, અને પછી કૃપાળુ દેવના બધા વચનોનું સંકલન થવા માંડે કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ। આ માર્ગ છે, એ આ કાળનો માર્ગ નથી, અમુક વ્યક્તિનો માર્ગ નથી, અમુક સંપ્રદાયનો માર્ગ નથી, અમુક જાતિ વેશનો માર્ગ નથી, આ તો ત્રણેય કાળમાં માર્ગ એક છે। ઓહો, કૃપાળુદેવના બોધની ચમત્કૃતિ એકદમ પકડવા પ્રયત્ન કરો કે માર્ગ છે અને માર્ગ એક જ છે ત્રણેય કાળમાં, મોક્ષના માર્ગ બે નથી, ભેદાભેદ નથી। તો આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ન હોય। ઓહો, અનંત કાળથી માર્ગ એક જ છે. કાળે કાળે આચાર્યો થયા છે, સંપ્રદાયો થયા છે, કોઈ આ નહીં ને પકડો છે, કોઈ આ નહીં ને પકડો છે, કોઈ આ દ્રષ્ટિને પકડી છે, કોઈ આ દ્રષ્ટિને પકડી, અને સૌએ માર્ગનું સ્વરૂપ વિવિધ રૂપે પ્રકાશ્યું છે. એ કંઈ ખોટું નથી, છતાં એ સાચું પણ નથી, કારણ કે એ અપેક્ષિત છે, નિરપેક્ષ નથી. ઇટ ઇઝ નોટ એન એબ્સોલ્યુટ ટ્રુથ, ઇટ ઇઝ અ રિલેટિવ ટ્રુથ. અમુક અપેક્ષા એ વાત સાચી છે. જ્ઞાનીઓની વાણી નયમાં ઉદાસીન હોય છે. નયનો આગ્રહ તો માર્ગ જેને નથી મળ્યો એવા લોકો કરતા હોય છે. અહીંયા આ વિચારણાનું સૂત્ર જે પેલું શીર્ષક છે ને, એની જ વિચારણા વધારે કરવી કે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ. કોઈ વસ્તુ આ દુનિયામાં હોય એને ન મળે બની શકે નહીં, કારણ કે જો જીવના અનંત જ્ઞાનનો વિષય એ જ્ઞેય બની શકે, જ્ઞાનની એ તાકાત છે કે સ્વ પર પ્રકાશક છે. એ પોતાને તો પ્રકાશે પણ પરને પણ પ્રકાશી શકવાનું સામર્થ્ય છે. આત્માના જ્ઞાનથી કોઈ ચીજ, કોઈ પદાર્થ, કોઈ અસ્તિત્વ અછૂત રહી શકતું નથી. આવરણ હોય વાત જુદી છે, પણ સામર્થ્ય જ્ઞાનનું એટલું છે અનંત કે કોઈ ચીજ એનાથી છુપી રહી શકે નહીં. 14 રાજલોકમાં રહેલું એક નાનું અણુ, એક રજકણ, એ પણ જ્ઞાનીઓના જ્ઞાનમાં જડકતું હોય, એનાથી છુપું રહી ન શકે. તો માર્ગ મળ્યો નથી એનું શું કારણ. અહીંથી શરૂઆત થાય સાધનાની. સર્વકાળે સર્વ મુમુક્ષુઓને બોધક એવો આ પત્ર, એવી આ વાત કૃપાળુદેવની. એ કહે છે કે માર્ગ તો સરળ છે પણ પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. તો જીવને માર્ગ નથી મળ્યો કે પ્રાપ્તિનો યોગ નથી મળ્યો, આ વાંચીએ એટલે આપણને પોતાને થઈ જાય પ્રશ્ન કે આપણો પ્રશ્ન માર્ગ નથી મળ્યો એમ નથી. સાચો પ્રશ્ન શું છે? પ્રાપ્તિનો યોગ નથી મળ્યો. બેસે છે વાત? તો મેળા વિના રહીએ નહીં. તો પ્રશ્ન એવો કર્યો છે માર્ગ નથી મળ્યો. ઘણી વાતચીત કરતા જોઈ છે, બમુક આવજ વાત કરે, અરે વાત કૃપાળુદેવ એ કહેવા માગે છે કે માર્ગ નથી મેળ્યો એવું કારણ, તો કારણ એ કર કે માર્ગ સરળ છે, મેળ્યો નથી મેળ્યો નથી શું કહેશ. એ મેળવીને રહીએ નહીં, તને પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. માર્ગને બતાવનાર નથી મળ્યા, માર્ગને પકડાવનાર નથી મળ્યા, માર્ગને દેખાડનાર નથી મળ્યા. માર્ગ તો છે જ, માર્ગદર્શક નથી. પ્રશ્ન આખો પલટાઈ ગયો. વાત ક્યાં હતી ને ક્યાંની ક્યાં નીકળી ગઈ. હવે લક્ષ્ય ના ઉપર આવે, પ્રાપ્તિના યોગ ઉપર આવે. બસ આ મુમુક્ષુ એને અત્યાર સુધી પ્રાપ્તિનો યોગ થયો નથી. જે દુર્લભતા છે એ કરવાની છે. હવે પત્ર વાંચતા લક્ષ ત્યાં થવો જોઈએ કે માર્ગની પ્રાપ્તિ કોના થકી થાય, કેવી રીતે થાય, ક્યારે થાય, શું કરવાથી થાય. આ પ્રશ્ન થઈ ગયો આખો. જો બેસે બરોબર, વાત બરાબર વિચાર કરીને ચિંતન કરીને બેસાડવા પ્રયત્ન કરવો. આમાંથી અદ્ભુત આપણી જ્ઞાન શક્તિ, આ જ્ઞાન ખીલે. પારમાર્થિક જ્ઞાનને આ અજ્ઞાનના અજવાળા અંધારા ટળતા જાય. તો હવે કે છે, સત્સ્વરૂપની અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ, અહીંયાથી પ્રારંભ કર્યો. સત્સ્વરૂપ સ્વરૂપ છે કેવું છે? સત છે. સત છે એટલે એનું લક્ષણ શું? ત્રણેય કાળે જેનું હોવાપણું છે અને એક જ સરખું છે, એમાં કંઈ વધઘટ થાય નહીં. જે સત આજે વિદ્યમાન છે એ જ ગઈકાલે હતું, એ જ આવતીકાલે રહેશે. એને અભેદ ભાવે, આ પરમ સત છે અને આપણો ભાવ છે ભેદયુક્ત છે. કારણ કે ભેદ શેનો છે? પર્યાયનો, આવરણનો. કર્મના આવરણો આપણે સકર્મ છીએ એ નિષ્કર્મ છે, આપણે સકલંક છીએ એ નિષ્કલંક છે. પરંતુ સ્વરૂપના ભેદમાં કોઈ તફાવત નથી. તો જ્યારે જ્ઞાનીને, સત્પુરુષને કે પરમાત્માને વંદના કરીએ ત્યારે આ ભાવ ભૂલાવો જોઈએ નહીં, એને અભેદ ભાવે નમસ્કાર કરવા જોઈએ. જે તારું સ્વરૂપ પ્રગટ છે એ જ મારું સ્વરૂપ તિરોહિત છે, અવરાયેલું છે. પ્રભુ આપનું સ્વરૂપ છે, પ્રગટ છે. બધી શક્તિઓ, બધા ગુણો પૂર્ણપણે પ્રગટ છે, કોઈ બાધા નથી. અવ્યાબાધ સ્વરૂપ આપણું છે. હવે જગતની કોઈ તાકાત તમારા સ્વરૂપને બાધ કરી શકે એમ નથી. પણ અમારું ક્ષણે ક્ષણે અવરાય છે. ભેદ આટલો જ છે અમારામાં ને તમારામાં. જે આવરણ છે એ બાહ્ય પદાર્થ છે, એ સ્વભાવ નથી. કેમ કે તમારામાંથી એ ખસ્યું છે, અમારામાંથી ખસ્યું નથી. જો સ્વભાવ હોય તો ખસે નહીં, પણ તમે ખસેડ્યું છે એનો મતલબ કે જઈ શકે છે, એ ખસી શકે છે. એકવાર એક વાત લક્ષમાં બેસે કે દુરસ્ત થાય એમ છે તો પછી કઈ રે છૂટકો. પુરુષાર્થને બળ મળે, દિશા મળે, નહીં તો કેસે કંઈ થાય એમ, આપણાથી ન થાય, એનાથી થાય, એ કરી શકે. અભેદ ભાવમાં એ ન બને. જે એણે કર્યું એ તો કૃપાળુદેવનું વચન સમજાય કે તીર્થંકર જે સમજ્યા અને અમને ન સમજાય એવું કાંઈ નથી. હવે લોકોને ટીકા કરવી હોય તો જે કરવી હોય કરે, પણ એને આ અભેદ સ્વરૂપ સમજાતું નથી કે શ્રીમદનો આત્મા એટલો જ્ઞાનવંત છે. એટલે કે છે કે સમજમાં કંઈ તીર્થંકરની સમજને અમારી સમજમાં કંઈ ફેર થાય એમ છે નહીં. તીર્થંકર થવું નથી, પણ એને જે કર્યું છે તે કરી શકાય છે, કરવું છે. જો અભેદ ભાવે આ પુરુષ કઈ કોટીનો છે પકડાવવો જોઈએ. સતની કોટીનો પુરુષ છે, તીર્થંકરની કોટીનો પુરુષ છે, સિદ્ધ કોટીનો પુરુષ છે. એટલે એમણે લખ્યું સાદી ભાષામાં, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો ન માનો, ચર્ચા કરો, કૈરા કરો, પણ એને ડિગ્રેડ નહીં કરશો. એ જ્યારે કોઈને બીજાને બિહાડતા નહીં, જેનું કાંઈ ઠેકાણું નથી. હજી આ પરમાત્મા સ્વરૂપ છે, આની તોડે કોઈ ન આવે, આની સાથે કોઈ ન આવે, આની સમકક્ષ કોઈ ન આવે. આ ઓળખાયો નથી એટલે બધું ગાંડ પણ ચાલે છે. આ અભેદ સ્વરૂપની અંદર વિચારનાર પુરુષ છે. અમે સહજાત્મ સ્વરૂપે જીવીએ છીએ, દેહદારી લખે છે, વ્યવહારમાં બેઠેલો પુરુષ લખે છે, વેપારમાં બેઠેલો પુરુષ લખે છે, અમે સહજપણે જીવીએ છીએ. જે વિચિત્રતા છે તો દેહની છે. તો કે અમે દેહદારી છીએ કે કેમ, એ તો સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. આ અવસ્થા આવી દેહાતીતની, સહજાત્મ સ્વરૂપની અવસ્થા, એ અવસ્થાવાળું ચૈતન્ય, એ પરમ તત્વ ઓળખાવવું જોઈએ. એ પરમ તત્વ સ્વરૂપ છે એટલે પરમાત્મા છે. માટે એની કોઈ કમ્પેરિઝન ન થાય. એ કરવામાં તો આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. આ ભૂલથાપ કદી ન કરવી, નહીં તો શ્રદ્ધા મિથ્યા થશે, ખોટી થશે, વિપરીત થશે. કૃપાળુદેવના આશ્રયે બેઠા છીએ અને એવી શ્રદ્ધા છે કે આના બોધના આશ્રયે જે કલ્યાણનું કારણ તીર્થંકર પરમાત્મા હતા, એવું જ કલ્યાણનું કારણ આ શુદ્ધ ચેતના છે, દેહાતીત ચેતના છે, સહજ ચેતના છે. હાથનું ચારમાં લખ્યું છે સહજ, એવું એનું શીર્ષક છે, અને પછી લખ્યું છે જે પુરુષ છે એ સહજ છે. આ કાળની અંદરનો એવો ક્ષયોપશમી પુરુષ કોઈક જ હશે. એને પોતાનું ત્યાં ઓળખાણ આપ્યું છે અને એ કહે છે કે મોક્ષ માર્ગની વિધિનો જાણકાર છે. બાકીના તો પ્રયોગમાં છે બધા, જાણકાર છે. એટલે બ્રહ્મચારીજીએ લખ્યું કે જન્મો જન્મંતર જાણતા જોગીએ આત્મ અનુભવ વડે. એ આત્મસિદ્ધિ શ્રીમદનો શાશ્વત માર્ગ, એ જે સમજ્યા છે સત્ય, એ આત્મસિદ્ધિની અંદર કંડારાયેલો છે. અને એમાં એણે કહ્યું છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો, તમામ જ્ઞાનીઓ આજ સુધી જે આ ધરતી ઉપર પેદા થયા છે એ બધાનો જે નિશ્ચય સ્વરૂપ જ્ઞાન હતું એ આમાં સમાવિષ્ટ છે. અને અમે માર્ગ કહીએ છીએ, આત્મસિદ્ધિ એ માર્ગનું શાસ્ત્ર છે. કેમ કે વર્તમાનમાં જો કોઈ મુશ્કેલી હોય તો મેં કીધું ને સર્વકાળે આ જ માર્ગની મુશ્કેલી છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ. મોક્ષની વાત તો મળશે, આત્માની મળશે, પણ આત્મા મોક્ષ કેમ પામે એ નહીં મળે, એનો દુકાળ છે. બાકી તો બધું મળે છે, તત્વ તો ભરપૂર છે આપણા સાહિત્યમાં, દર્શનમાં, પણ દર્શનથી પર છે, માર્ગ છે એ દર્શનથી પર છે. આ વાત વેસતી નથી, સૂક્ષ્મ વિચારણા કરીએ તો વેસે. આત્મસિદ્ધિમાં તો એમણે કહ્યું છે છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે, આ અમે કયો તે, તો એ માર્ગ દર્શનથી પર છે, મતથી પર છે, માર્ગદર્શનથી પર છે. અને એ જે જાણે છે, એવી જેને શ્રદ્ધા છે, એને આ એક અદ્ભુત વાત મૂકી છે શુદ્ધ સંકેતની, કે છોડી મતદર્શન તણો જે લખ્યો છે ને, એમાં મતદર્શનો આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ લહે શુદ્ધ સંકેત તે જેમાં ભેદ ન પક્ષ. હવે ગચ્છના ભેદ નથી, માન્યતાના ભેદ નથી, દર્શનના ભેદ નથી, સંપ્રદાયના ભેદ નથી, ફિરકાના ભેદ નથી, વ્યક્તિઓના ભેદ નથી, આચાર્યોના કોઈ પક્ષ નથી મારા તારાનો. આવું શુદ્ધ સંકેત આત્મા આત્મા જ છે. શંકરાચાર્યને પ્રાપ્ત થાય તો એ આત્મા છે, રમણ મહર્ષિને પ્રાપ્ત થાય તો એ આત્મા છે, ગૌતમને પ્રાપ્ત થાય એ પણ આત્મા છે. હવે એને આત્મ સ્વરૂપ એ આવું એક સ્પષ્ટ સત છે એ પકડાય છે. મારા તારાનો ભેદ નથી, નહીતર કે મારું સાચું બાકીનું બધું મિથ્યાત્વ, જે વાંચો એ મિથ્યાત્વ, જે દર્શન કરો એ મિથ્યાત્વ. આવું એકાંત અધ્યાત્મ દર્શનની અંદર માન્ય નથી. અધ્યાત્મ એટલે આત્મને લગતું દર્શન, આત્મશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર, એના બે પાયા છે અનેકાંત અને સ્યાદવાદ. બંને સમજે એ જ અધ્યાત્મની યાત્રા ઉપર ચાલી શકે, નહીં તો એક પૈડાથી યાત્રા કરે કદી પૂરી થાય નહીં, એક પગે ચાલે તો પણ કદી પૂરી ન થાય. એને અનન્ય ભક્તિએ અમને સતના અભેદ સ્વરૂપ પ્રત્યે અનન્ય ભક્તિ છે. એને નમસ્કાર કરીને કહે છે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, માર્ગ મળ્યો નથી. શેનો માર્ગ તમારે જોઈતો હતો? શું મેળવવું છે? કે ગામ જવું છે? કઈ મંઝિલ છે તમારી? કયા માર્ગની શોધ કરો છો? નકશો કાઢો દુનિયાનો, ગૂગલને પૂછો. એનીથિંગ અંડર ધ વર્લ્ડ સ્કાય એ ગૂગલ જવાબ આપે છે. કયો ગૂગલને એના બાપ જવાબ આપે? આમાં આપી શકે? તો કે છે સત્સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી. માર્ગ સત્સ્વરૂપની પ્રાપ્તિનો લગતો છે. એ સત્સ્વરૂપ અભેદ સ્વરૂપ કે પ્રભુ જે તારું સ્વરૂપ શુદ્ધ છે એવું અમારે અમારું કરવું છે, એનો માર્ગ જોઈએ છે અમારે. અમે સત છીએ એમાં કે શંકા હતી? કેટલું સરસ બોલીએ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ છું, આ સતના લક્ષણ છે. પણ નથી, મરી જઈશું. હવે દેહ બદલાશે, ગતિ બદલાશે, યોની બદલાશે. સત સ્વરૂપ છે એ પર્યાયમાં પ્રગટ થતું નથી. એને અભેદ ભાવે નમસ્કાર કરીને આ પ્રાપ્તિ અમારે કરવી છે. એટલે અહીંયા કૃપાળુદેવે સચોટ આ એક નિયમ આપ્યો કે એવા સત્પુરુષ એના આશ્રય વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આ સિદ્ધાંત અધ્યાત્મ માર્ગનો સિદ્ધાંત. એ સત્પુરુષની ઓળખાણ જે આપી છે એને બહુ ટૂંકામાં આપી. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. બસ આ એક એટલું બધું મહત્વનું આપ્યું કૃપાળુદેવે. એવા જ્ઞાની પુરુષ, જેવો તેવો જ્ઞાની નહીં, વાચા જ્ઞાની નહીં, શબ્દ જ્ઞાની નહીં, ભાષા જ્ઞાની નહીં, શાસ્ત્ર જ્ઞાની નહીં, એના પ્રત્યે પ્રેમ આવવો જોઈએ, એની સમ્યક પ્રતીતિ થવી જોઈએ. આપણને સમ્યક પ્રતીતિ થતી નથી, કારણ કે આપણે ગમે તેને જ્ઞાની માની લઈએ છીએ. આ લક્ષણ જે કીધું છે એ હોય કે ન હોય, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. આ પ્રત્યક્ષ પુરુષ સજીવન મૂર્તિ વિચરે છે. શબ્દ પ્રયોગ સમજવો જોઈએ. કોઈ કલ્પનાની વાત નથી, નિરંતર વિચરે છે. અરે સંસારમાં વિચરતો જીવ અને ભાવ અપ્રતિબદ્ધ હોય, કોઈ પણ વસ્તુ જોઈ એના સંપર્કમાં આવ્યા, એનું દર્શન સામાન્ય બોધ થાય તો પણ એના પ્રત્યે આસક્તિનો ભાવ થયા વિના રહેતો નથી. શાસ્ત્રની પરિભાષામાં કહીએ તો સર્વપ્રથમ જેવું જોયું કે રતિભાવ થાય એના પ્રત્યે, અને કાં અરતિભાવ થાય. કાં રતિભાવ થાય અને કાં અરતિભાવ થાય. જોયું કે જાણ્યું દર્શન પહેલા અને જ્ઞાન પછી. હજી કદાચ દર્શનમાંથી છટકી ગયો તો જ્ઞાનમાં બંધાઈ જાય, તરત જ એની અભિપ્રાય, એની પસંદગી. હી ઇઝ અ ચૂઝી. ગમો અણગમો, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ, હિતાહિત બુદ્ધિ, આ તો બધું સૂક્ષ્મ, એટલું બધું પરિણમન છે કે પરિણમન પોતાને સ્થૂળ જ્ઞાન હોવાને કારણે લક્ષમાં પણ આવી શકે નહીં. કે આપણે કેટલી પ્રોસેસ પસાર કરી એક વસ્તુ જોવામાં. પણ શાસ્ત્રે શરૂઆત કરી રતિ અને અરતિ. વસ્તુ જોઈ અને કઈ અસર ન થઈ, માત્ર દ્રષ્ટા. તો આ દ્રશ્ય છે, હું એનો જોનારો દ્રષ્ટા છું. તો દ્રષ્ટા દ્રશ્ય સાથે કોઈ પણ સ્વરૂપે એકાકાર તન્મય થતો નથી, એ દ્રષ્ટાભાવ છે. મેં આ પુસ્તક પછી જોયા પછી જાણ્યું કે ઓહો, આમાં તો શ્રીમદના બધા પદો છે. હવે અમારું જ્ઞાન થયું કે આ જેવું તેવું પુસ્તક નથી ભાઈ, આ તો અલભ્ય છે, બહુ મજાનું છે, જ્ઞાની પુરુષે લખ્યું છે. હવે મારું જ્ઞાન થયું, હું આ જ્ઞેય છે. માત્ર શ્રીમદે લખ્યું હોય કે મહાવીરે લખ્યું હોય, આ તો માત્ર પૂદગલ પુસ્તક જ્ઞેય સિવાય કાંઈ નથી. પણ મારા માટે આ જ્ઞેય, એની સાથે જ્ઞાનની એકતા થઈ, તરત જ પસંદગી થઈ કે હોય તો સારું. આ પ્રકારે ગ્રંથનો અભિનિવેશ, પુસ્તકના અભિનિવેશ, પદાર્થના અભિનિવેશ, કૃપાળુ દેવ લેખન શાસ્ત્ર અભિનિવેશ, વસ્તુ અભિનિવેશ, વ્યક્તિ અભિનિવેશ, એક જોયો ને બસ એ જ મને ગમે, મારો શિષ્ય થાય તો સારું, મારો સાથી રહીએ તો સારું, મારો ભાઈબંધ રહીએ તો સારું. અભિનિવેશ છે બધા, વસ્તુ છે એ છે, જ્ઞેય છે તો જ્ઞાતા છો. જ્ઞેય જ્ઞાતાથી સર્વથા સદૈવ ભિન્ન હોય છે. કોઈ સંજોગોમાં, કોઈ કાળે, કોઈ અંશથી પણ બંને વચ્ચેનું કોઈ સામ્ય હોતું નથી. તો તું જ્ઞાતા દ્રષ્ટા છો, જ્ઞેય સાથે કેવી રીતે તને એકાત્મતા આવી? દ્રષ્ટા છો તો દ્રશ્ય સાથે કેવી રીતે આવી? શરીર પ્રત્યેનો પોતાનો જે લગાવ છે, કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં કેવું સરસ કહ્યું કે દેહ માત્ર સંયોગ છે, દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. તું દ્રષ્ટા છો, આ દ્રશ્ય છે અને દ્રશ્યના લક્ષણ સંયોગ છે. તો સંયોગ એ તારો સ્વભાવ નથી, એટલે દ્રષ્ટા સાથે સંયોગનું એકરૂપપણું કદી સંભવી શકે નહીં. આવો ભાવ પણ જેને જગતના કોઈ પણ પદાર્થ વિશે કે કોઈ પણ દ્રશ્ય વિશે યત કિંચિત પણ થતો નથી, એને કહ્યું ભાવ અપ્રતિબદ્ધતા. જો દ્રવ્ય ક્ષેત્ર કાળ તો મૂકી દીધું પ્રભુએ એ બાજુમાં, એક્સ્ટ્રીમ લીધું છે, ભાવ અપ્રતિબદ્ધ, આ જ્ઞાનીની વ્યાખ્યા. આવો જ્ઞાની એ તો પૂર્ણ વિતરાગ સિવાય કોણ હોય? રતિ અરતિ જેને ટાળી છે એ વિરતિનો ધારક છે, અને જેની વિરતિ સંપૂર્ણપણે શુદ્ધ છે, ત્રિકાળ, એવો વિતરાગ છે. આખા માર્ગનું સ્વરૂપ શું? વિતરાગ. એક વિતરાગ શબ્દમાં, જૈન દર્શનનો એક વિતરાગ શબ્દમાં આખું આત્માનું શુદ્ધ સ્વરૂપ આવી ગયું, કે જે વિતરાગ નથી એ ક્યાંક ને ક્યાંક ઢળેલો છે. માટે સાચા દેવ કોણ? વિતરાગ. એટલે અન્ય દેવના ઓળખાણમાં તો કહ્યું કે એને કોઈનો સાથ હોય, એને કોઈનો સંયોગ હોય, સ્વજનોનો હોય, શિષ્યોનો હોય, સેવકનો હોય, પરિવારનો હોય, કે એને કોઈ આયુધ સાથે હોય, શસ્ત્ર હોય, નિશાની હોય, આ વિતરાગી દેવ નથી. સીધી સાદી ઓળખાણ, કાંઈ કોઈને પૂછવા જવું પડે એમ નથી. વિતરાગી દેવને કાંઈ ન હોય. એ વિતરાગનો માર્ગ એ શુદ્ધ ચૈતન્ય, અને આવા જ્ઞાની પુરુષની સમ્યક પ્રતીતિ અને એના ચરણારવિંદ પ્રત્યે પ્રેમ થયા ન હોય ત્યાં સુધી સત સ્વરૂપની પ્રાપ્તિ થતી. આ જવાબ, પ્રાપ્તિનો યોગ દુર્લભ છે, એટલે આવા પુરુષનો યોગ થયા પછી ઓળખાણ દુર્લભ છે, યોગ તો થયો, પણ આ ભાવ અપ્રતિબદ્ધ છે. સમ્યક પ્રતીતિ કે હું ઓળખું છું કે આ ભાવ અપ્રતિબદ્ધ છે. પરમ કૃપાળુ દેવને પ્રભુ શ્રી સૌભાગભાઈ, જુઠ્ઠાભાઈ, અંબાલાલભાઈ, પોપટભાઈ, બાકીના જે હતા કેટલાય ઓળખતા હતા કે આ ભગવાન સ્વરૂપ છે, ભાવ અપ્રતિબદ્ધ છે. અને એમણે એમની દશા આ ભાવ અપ્રતિબદ્ધતાની સંપર્કમાં આવ્યા બધાને બતાવી હતી કે આખું જગત સોનાનું થાય તો અમારે મન તો તનું જ છે. રજ કણકે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્ય પૂતગલ. એક સ્વભાવ જો પૂતગલ. હીરા માણેક, કિંમતી રત્ન મોતી બધું અમને કાળકોટ વિસમાન છે. અમને કોઈ પ્રત્યે ભેદ નથી, રવજીભાઈ હોય કે સૌભાગભાઈ હોય, અમારા સ્ત્રી પ્રત્યે હોય કે જગતના અન્ય, એના પ્રત્યે વધારે પ્રેમ ને આના પ્રત્યે ઓછો સંભવિત નથી. 416 સર્વ જીવો પ્રત્યે કઈ વાત કરીએ, આપણને એમ થાય કે કેવું પ્રત્યક્ષ વ્યવહારમાં બેઠેલો પુરુષ આ તાકાતથી લખી શકે છે. જેવો જગતના સર્વ જીવો પ્રત્યે પ્રીતિ છે, એવી જ આના પ્રત્યે પ્રીતિ છે. કશો જ વિશેષ ભેદ નથી. ભાવ અપ્રતિબદ્ધતા સમજવી છે. સત્સ્વરૂપની પ્રાપ્તિ કેનાથી થશે? કેના બોધથી થશે? કેની ઓળખાણથી થશે? કેના ચરણાર્થની સેવાથી થશે? અને આવ્યેથી, એટલે યોગ મળે અને ઓળખાણ થયેથી. કોઈ મળી ગયો એવો પુરુષ અને આપણને આટલા અનંતકાળના પરિભ્રમણમાં નથી મળ્યો? મળ્યો છે, પણ જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે છે એવી વિદ્યમાન મૂર્તિનો, સજીવન મૂર્તિનો યોગ જીવને ઘણી વાર થયો છે, પણ ઓળખાણ. અરે, એને તીર્થંકરને લાભ્યા છે, કદાચ હોરાયું છે, એના સમોષણમાં પણ ગયો છે, પણ આ પરમાત્મા સ્વરૂપ છે, ભાવ અપ્રતિબદ્ધ છે, એ ઓળખાણ થયું. ઓળખાણ થયું તો વિપરીત થયું હોય કે ઓલાને રાગ ભાવ હોય અને આ સમજે કે એના ઉપર એની ઘણી કૃપા છે, આ વિપરીત ઓળખાણ. આ ભ્રાંતિ હોય રાગ અને ગણાવે કૃપા, બંને ની અધ્યાત્મમાં આ કોઈ કાળે બનતું નથી. પણ જીવ સંસારના જે સંસ્કારો છે ને એના અનાદિકાળના, એ પરમાર્થમાં લગાવી દે છે. હજી શુદ્ધ તો થયો નથી એટલે બધી વાલપ ક્યાં લગાવે છે? પિતા પુત્રની વાલપ લગાવે ગુરુ શિષ્યમાં. શક્ય જ નથી. આપણે કહ્યું કે ગૌતમને ગમે તેટલી વાલપ હોય મહાવીર પ્રત્યે, મહાવીરને કેટલી લેશ માત્ર, તો જ મહાવીરનું ઓળખાણ. નહીં તો આપણે વાંધો પડી જાય કે આટલું બધું કરીને જ મહાવીર સામે ન જુએ તો આપણે આવા ગુરુને શું કરવા છે? કેમ કે આપણા જીવનમાં આ જ દ્રષ્ટિકોણ, આ જ સંસ્કાર. અને ફરાણો ભાઈ બહુ વાલો છો ગુરુદેવનો. ભાઈ, આને વિતરાગ શાસને માન્યતા આપી નથી, તને ગમે કે ન ગમે. ગુરુ ભાવ અપ્રતિબદ્ધ હોવો જોઈએ, જ્ઞાની ભાવ અપ્રતિબદ્ધ હોવો જોઈએ. એનો આશરો જ્યારે થશે ઓળખાણ થઈને, ત્યારે સત્સ્વરૂપની પ્રાપ્તિની અંદર કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ, જેના ચરણવિદ તેને સેવ્યા છે તેની દશાને પામે છે. એના પદને નહીં, એની દશાને. એની દશા શું છે? ભાવ અપ્રતિબદ્ધતા. તો એ પણ ભાવ અપ્રતિબદ્ધ બને છે. એ પણ ભાવ અર્થ કરવો. ગુરુ રોકાઈ જાય તો હાઈલો જાય આગળ પોતાની સાધનામાં, બેસી નો રહીએ. એ ભાવ અપ્રતિબદ્ધ છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ, ઓહો અનાગત કાળે, અનંત કાળ પછી પણ જે કાળ આવવાનો છે ત્યાં પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. આ શ્રદ્ધા કંઈ પકડાય પ્રભુના બોધની? અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. તું જરાય ટસ્તી મસ્ત થઈશમાં, રાગમાં મોહમાં લાગણીમાં આવેશમાં સંસારના વ્યવહારમાં કોઈ કર્મના ઉદયની અંદર પણ જાગૃત રહેજે. સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ બીજો નથી. સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતા એ જ છે. અને છેલ્લે સરસ વાત મૂકી છે, જે કોઈ પણ પ્રાણી, કોની વાત મૂકી છે? કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. જો છૂટવાની ઈચ્છા હોય તો સરસ છે, જે છૂટવા ઈચ્છે છે. માર્ગ પ્રાપ્તિની જેને જિજ્ઞાસા છે, 195માં કીધું એને માટે વાત છે. અહીંયા પણ કહ્યું એને આજ અખંડ વૃત્તિથી, અખંડ વૃત્તિથી એટલે નિરંતર જ ભાવ, એ જ લઈ રાખવો. પછી વૃત્તિ ચડ વિચડ થાય પછી તરત જ બદલાઈ જાય, આરાધ્ય બદલાય, ઉપાસ્ય બદલાય, કાંઈ ઠેકાણું નહીં. આજે અહીંયા બેઠો હોય, કાલ ક્યાં બેઠો હોય, આના મંજીરા વગાડે, કાલ બીજાના મંજીરા વગાડવા બેઠો હોય, કાંઈ છે? જ્યાં ફોટા પડે અહીંયા આગળ જાય, જ્યાં ખુરશી મળે અહીંયા આગળ જાય. અખંડ વૃત્તિથી અને એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ, આ મૂળ વાત આવી, અનંત કાળથી પરિભ્રમણ કરવા છતાં નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય? કેટલું સરસ એક એક પ્રભુના બોધની અંદર માર્ગની સ્પષ્ટતા આપી છે. સાધકની દ્રષ્ટિ કેવી નિર્મળ થવી જોઈએ, કેટલી સાધના થાય છે, કેટલી નથી થતી, કેટલે પહોંચ્યા, અત્યારે પૂર્વકર્મ કેટલું અંતરાયરૂપ હશે, કાળ કેટલો વિપરીત છે, બધું માપવાનું. અને પુરુષાર્થ કેટલો અલ્પ છે જોઈએ, એવા આપણા શરીરના ઠેકાણા નથી, કેમ કે અશુભનો ઉદય કોઈ પાર વિનાનો છે, ક્યારે આવે છે કંઈ ખબર પડતી નથી. તો ભલભલી વાત છૂટી જાય છે, પણ જેને આ શ્રદ્ધા રાખી છે એને આજ નહીં તો કાલ, અખંડ વૃત્તિ જેણે રાખી છે અને આને જ કૃપાળુદેવે પરમાર્થ સંકેત કીધું, વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંકેત. તારા ગમે તેટલા પર્યાયો બદલાશે પણ તારી વૃત્તિ જો બધું અખંડ હશે સત્પુરુષમાં તો તારો માર્ગ નિકટ છે, તો એની ચિંતા કરીશ. પછી તો મૂક્યું છે આ બધું સ્વચ્છંદ છે, ત્યાં સુધી આનું કાંઈ દર્શન થતું નથી. સ્વચ્છંદ ને અહીંયા શબ્દ પ્રયોગ સરસ મૂક્યો છે, અંધત્વ સ્વચ્છંદ છે, અંધત્વ છે. અને પોતે જે જાણે છે પોતાના સ્વચ્છંદથી એ અંધત્વ છે, એનું અજ્ઞાન છે, અંધત્વ છે. અને કહે છે આવું એણે અનાદિ કાળથી જીવ અવડે માર્ગે ચાલ્યો છે, એણે બાકીનું બધું જપ તપ બધું કર્યું છે, પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી જે અમે પ્રથમ. શું કરવા યોગ્ય હતું? જ્ઞાની પુરુષની સમ્યક પ્રતીતિ અને એના ચરણારવિંદનું સેવન. કેવો જ્ઞાની? ભાવ અતિ પ્રતિબદ્ધથી નિરંતર વિચરે છે એવો જ્ઞાની. બસ પછી તો સુઈગડાંગજીમાં ઋષભદેવજીએ પણ એના બધા પુત્રોને અને પછી આગળ વાત મૂકી છે કે સુધર્મા સ્વામી જંબુસ્વામીને કહે છે અને બધે સ્થળે લક્ષ્ય એક જ છે, આણાએ ધમ્મો આણાએ ધમ્મો. એ લક્ષ્ય જીવને સમજાયો નથી અને તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે. આ સ્વચ્છંદ એટલે શું? બહુ વારંવાર શબ્દો આવે છે. જ્ઞાનીની વાત મળે, શાસ્ત્રોનો બોધ મળે, બધું મળે, પણ એ અર્થઘટન કેવું કરે? પોતાની કલ્પના, જરાય પોતાનું મમત્વ છોડે નહીં, તુલના કર્યા કરે. મારી માન્યતા છે તે સાચી. પછી કૃપાળુદેવ કહે તો ભલે કે, કૃપાળુદેવ કહે ને કે આ જાતિ વેસનો ભેદ નહીં, તોય ઠોકા ઠોક કરે કે ના આ જાતિમાં તો મોક્ષ થાય જ નહીં. એટલે એ ક્યાંથી તે નક્કી કર્યું? કૃપાળુદેવ કહે પછી આ સ્વચ્છંદ છે. એવા સંસ્કારો દ્રઢ થાય, એવા દ્રઢ થાય, ભલ ભલા યોગીઓ મહાત્માઓ આરાધકો પોતાનો સ્વચ્છંદ છોડી શકતા. પ્રતિબંધ હજી કે સ્વચ્છંદ છૂટે તો પ્રતિબંધ છૂટી જશે. મુખ્ય બે જે કીધા આપણે કારણના વિચાર્યા, સ્વચ્છંદ મહાબળવાન છે. અને એટલા માટે કૃપાળદેવ આત્મસિદ્ધિમાં કીધું કે બધું તારી પાસે કંઈ નહીં હોય તો ચાલશે, પણ એક રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મુક્ત. એક તો જીવને ઉઠાવ્યો છે સંસારી જીવને આત્મસિદ્ધિમાં, શાશ્વત માર્ગમાં, કે રોકે જીવ સ્વચ્છંદ. આ તારી બધાનું કારણ આમાં આપ્યું છે કે એકમાત્ર એનો સ્વચ્છંદ, એને કારણે અનંતકાળથી એને જ્ઞાનીનું સમ્યક પ્રતીતિ થઈ નથી, યથાર્થ ઓળખાણ થયું નથી. જ્યાં જ્યાં ગયો છે ત્યાં ત્યાં એણે પોતાના સંસ્કાર વગર, પોતાની વૃત્તિ અનુસાર એની મૂલવણી કરી છે. એણે એનો કહેલો બોધ સમજ્યો નથી, પણ પોતે માને છે એની એની સાથે તુલના કરી છે. અને હું માનું છું એ સાચું છે. એટલે પછી કંઈ ફેરફાર ન કરે. એ ન કરે એટલે કૃપાળુદેવ માટે બોલે તોય ન કરે. આશ્ચર્ય તો મને તો એ વાતનો થાય છે કે શ્રીમદના નામે બોલતો હોય તો શ્રીમદના મતની વિરુદ્ધ બોલ્યા કરે. કોઈ મર્યાદા નહીં, કોઈ શરમ નહીં. આવું સ્વચ્છંદનું સ્વરૂપ. પણ આપણે કે પણ આ વાત સ્પષ્ટ દીવા જેવી કૃપાળુદેવે લખી છે. તોય કે ના આમ નો જ થાય, આ બહુ મુશ્કેલી છે. જુઓ 194 પત્ર મૂકે સર્વકાળે સર્વ મુમુક્ષુઓ માટે બોધરૂપ છે. અને એને કહ્યું છે કે આવી આવા પુરુષની આજ્ઞા સરસ પછી લખ્યું છે કે જો તમે કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ. ઉપશમ મારા જે ભાવો વિકલ્પો છે એ શાંત થવા જોઈએ. અત્યારે મારા અભિપ્રાયની કોઈ પાર વિનાના અભિપ્રાય છે. ઉપશમ જે કંઈ અત્યાર સુધીનું હું જાણું છું એ ભગવાન, એ અજ્ઞાન સિવાય બીજું કંઈ હું કશું જાણતો નથી. આ પોતાની જાણકારી, પોતાની વિદ્વતા, પોતાના કહેવાતા જ્ઞાન, એના માટેની સાચી સમજ ઉપશમ. જે કોઈ જ્ઞાની પુરુષ વાત કરે એ મારે સાંભળે, હું જાણતો નથી, એમણે કીધું છે એ હું સમજવા પ્રયત્ન કરીશ, પણ હું જે માનું છું એ સાથે એને મેળવવા પ્રયત્ન નહીં કરું. બાકી બીજા બધા સાધન પછી કરવા યોગ્ય છે. આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ વિચારતા લાગશે નહીં. પણ કૃપાળુની ભાષા જોઈએ અનેકાંતની, લાગે તો જણાવશો, અને પછી જે કંઈ યોગ્ય હોય તે જણાવાય. કેવો પુરુષ કે છે, જણાવાય. તમને પણ કંઈ એવું દેખાય, કોઈ વાત હોય તો કહેવાય. આ જૈન માર્ગ, આ અનેકાંત, આટલો પરમ જ્ઞાની જેને બોધ આપે છે એને કહે છે કે તમે અનંતવારથી, અનંત જન્મથી, અનંત પરિભ્રમણથી આ છૂટ્યું નથી, આ તમારી ભૂલ સ્વચ્છંદ રહ્યો છે. એને પણ કહે છે કે કંઈ બીજું તમને યોગ્ય લાગે તો જણાવાય, કહેવાય. સત્યનો કોઈએ કંઈ ઈજારો, સત પ્રત્યેની આટલી ખુલ્લી દ્રષ્ટિ, આ અનેકાંતનું સ્વરૂપ આવું જોવા નહીં મળે ક્યાંય. કે આટલા જ્ઞાનથી લખનાર અધિકારી પુરુષ એ જેને કહે એને કહે કે મને નથી લાગતું, છતાંય જો કાંઈ બીજું હોય તો તમે અમને જણાવશો, અને જણાવવામાં તમને ક્ષોભ સંકોચ ન થાય એટલા માટે ફરી લખ્યું કે જે કંઈ યોગ્ય હોય એ તો જણાવાય, એમાં કાંઈ વાંધો નહીં જણાવવા. શું ભગવાનની ભક્તો સાથેની આ આ આ કરુણા કહેવાય, કેવો વ્યવહાર છે કે જણાવાય. આપણે તો કઈ નાનાને પણ કહીએ કે તને શું ખબર પડે કે હું તો મોટો છું. અને એક વાત, પરમાર્થ માર્ગની અંદર ખૂબ બહિર્મુખતા છોડી અંતર્મુખતાની અંદર વિચારણા કરીશું. એક એક પત્રની અંદર રત્નો વેરાણા છે, એટલા એટલા વિચારના રત્નો છે. આપણે સમૃદ્ધ બની જઈએ. કૃપાળુદેવને વાંચવાથી આપણી કોઈ વૈચારિક દરિદ્રતા ન રહી, જબરજસ્ત પ્રકાશ થાય. આપણે કહી શકીએ ન કહી શકીએ, કોઈ જગતમાં શું છે એની ચિંતા ન કરવાની, પણ એમ થાય કે આ ફુલફિલમેન્ટ હું કેટલો ભરાઉં છું આનાથી, ક્યાં મારો અંધકાર ને ક્યાં ખાલી પડું, ક્યાં શૂન્યતા, અને ભગવાનના બોધથી કેટલો ભરાઉં છું. મને મારી સમૃદ્ધિ, મારો વારસો, મારો વૈભવ, આત્મ સ્વરૂપનો કેટલો મને પ્રાપ્ત થાય છે, આમાંથી બીજું કંઈ ન થાય તો આપણને જબરજસ્ત પ્રસન્નતા અને આનંદ થાય. વાહ, સ્વાધ્યાય થયો, બહુ મજા આવી ગઈ. આ આનંદ અને પ્રસન્નતા એ સ્વરૂપની જાગૃતિનું લક્ષણ છે. વિશેષ અવસર.